ఓం ఓం నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో వంజాయాణం నమో లోయే సోపస్సాహుణం ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుపత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
ચારિત્ર મોહને જીતી બોલો તો જીતાઈ ગયો છે.
તો પણ તેના અનુસારે જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્મા ભાવ્ય તેને ભેદ જ્ઞાન ના વલવડે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને સમસ્ત ભાવે ભાવક શંકર દોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્ય ભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને જે પ્રકટ ઉદયરૂપ થઈને ભાવકપણે પ્રકટ થાય છે.
તો પણ તેના અનુસારે જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્મા ભાવ્યો
ભાવે
સમજી ગયા. છઠ્ઠે ગુણ સ્થાને ભાવી ભાવે પ્રણીત હતો છઠ્ઠા ગુણ સ્થાન સુધી તેને કર્મનો ઉદય એને અનુસારે પ્રણતિ ભાવ્યો એટલે પાંચમા આવર્તના પરિણામી દોષ હતો ભાવ્યો. એ ચારિત્ર મોહનો દોષ હતો ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છઠ્ઠા ગુણ સ્થાન સુધી હતો. પછી સાતમામાં જઈને છઠ્ઠામાં આવવાને બદલે ભાવ્ય ભાવક નો સંબંધ છૂટતો નથી, સંયોગ સંબંધ છે, એમાં એકતા નથી. સંયોગ સંબંધ શંકર નો અર્થ છે.
શંકર માને સંયોગ,
સંયોગ આત્મા પરમે છે યોગ્યતા છે. તત્ સમય ની પર્યાય ની યોગ્યતા પાંચમા વર્ત આદિ એ વિકલ્પ રૂપે પરમે છઠ્ઠે ગુણ સ્થાને. હવે એવું બળ આવ્યું છે આત્માનું અંદર કે સાતમામાં જઈને આઠમામાં ગયો ગયો છઠ્ઠા એવો નહીં એમ કહેવા માંગે છે. ઉપસંત શ્રેણી છે ઉપસમ શ્રેણી વાળો સાતમા ના પેલા ભાગ માંથી પછી બીજા ભાગ માં જાય છે. સ્વસ્થાન માં હોય ત્યાં સુધી આવી જાય, સ્વસ્થાન છૂટી જાય ને એકદમ એકાગ્રતા વધી જાય. એને જીતે છે આત્માનું બળ વડે. એટલે લીનતા એવી થાય છે કે પછી બેન એટલે આખો ભાવ્ય ભાવક નો સંબંધ છૂટી જાય છે. અબુદ્ધિપૂર્વક થાય છે એ ગૌણ જાણ્યા, અને એ પણ ઉપસમ થતું જાય છે. હવે ઉપસમમાં તો ક્ષયમાં ક્ષય થતું જાય છે આગળ આગળ. અહીંયા ઉપસમ થતું જાય છે, આઠમે ઉપસમ, નવમે ઉપસમ, જે પ્રકાર છે ને અબુદ્ધિપૂર્વક ના ક્રોધ માન માયા લોભ છેલો, એ ઉપસમ થતું જાય. દસમે લોભ છે ને એ ઉપસમ થઈ જાય, ક્રોધ માન માયા ને લોભ. એ ઉપસમ જો થયો દસમે એટલે અગિયાર માં આવી જાય છે, અને દસમે ક્ષય થયો તો બાર માં આવે છે, છેલ્લો લોભ રહે છે. ક્રોધ માન માયા ને લોભ સંજલ ની ચોપડી ચાર છે ને દબાવે છે, કસાઈ ને દબાવતો ઉપર જાય છે. જેમ કોઈ દુશ્મન ને પગથી દબાવી રાખે અને જરાક પગ નબળો પડ્યો એટલે દુશ્મન સાર થઈ જાય છે, સમજી ગયા? એવી રીતે એ ઉપસમ વાળો પડે છે. એ તો સમયની યોગ્યતા છે, પર્યાયની સ્વત અહેતુક જ છે. બરાબર છે. તેને આવી સ્થિતિ છે છઠ્ઠે, તેને ભેદ જ્ઞાન ના બળ વડે એટલે અનુભવ ના બળ વડે દૂરથી પાછો વળવાથી, એટલે સ્વભાવમાં ગયો તો એને પાછો વાળ્યો એ ઉપચારથી કહેવાય. એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને બોલો. ઓલામાં આવ્યું તો સુભાષ ઉપભાવ તિરસ્કાર કરનારી આત્માનો તિરસ્કાર કરનારી છે, આ આત્મા એનો તિરસ્કાર કરે છે. હા, એનો તિરસ્કાર અનાદર કરે છે એટલે ઉપેક્ષા કરે છે. સમસ્ત ભાવે ભાવ શંકરો દૂર થવાથી, બરાબર, એટલે નહીં ઉત્પન્ન થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ, એકપણામાં ટંકોત્કીર્ણ, નિશ્ચલ અને જ્ઞાન સ્વભાવ વડે. જો જ્ઞાન સ્વભાવ આવે ત્યારે બાજુ તમે હવારે કહ્યું ભાઈ જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ અન્ય દ્રવ્યોના સ્વભાવથી થતા સર્વ અન્ય ભાવોથી પરમાર્થથી જુદા. ઓલું જે મોહ છે એ અન્ય દ્રવ્યો છે, એના સ્વભાવથી થતા અન્ય ભાવો એ ચારિત્ર મોહ ભાવ મોહ પાંચ મહાવ્રત છે ભાવાશ્રમ, એનાથી પરમાર્થથી જુદા એવા પોતાના આત્માને જે મુનિ અનુભવે છે તે નિશ્ચયથી જીત મોહ
અવિનાશી પોતાથી સિદ્ધ અને પરમાર્થ સત એવું ભગવાન જ્ઞાન
સ્વભાવ છે. ઓલા ભાવ ઉત્પન્ન થયા અને શુદ્ધ ઉપયોગ આવ્યો એકદમ. એ વિચારમાં આવે છે કે આગમમાં લખ્યું છે એટલે આપણે તો માન્ય છે, વાજબી છે કે બધાને ઉપશમ ના આવે, સીધી ક્ષપે આવી શકે. મને એમ લાગે છે કે ક્ષપક વાળા ઓછા ઉત્તમ થઈને પછી ક્ષપક વાળા જાય એ હશે કદાચ, એ તો પરમાત્મા જાણે, હું જાણતો નથી. અહીંયા આ ગાથા મેં લખી છે એના પર પ્રથમ ઉત્તમ આવ્યું ને પછી આગળ વધે છે એના પર વિચાર આવે. મારો વિચાર આવે એવું આવે નહીં, આવે તો ખરો નથી કે પરમાત્મા જ્ઞાનમાં આવે સીધો ક્ષપક શ્રેણી વાળા પણ હશે, ઓછા હશે, વધારે આ હશે એમ લાગે છે. ચાલો આગળ જે હોય તે જાણવાનું છે. એમાં કઈ મુખ્ય ગૌણ કરવા જેવું નથી. પર્યાયની યોગ્યતા છે એ પણ થયા કરે, બસ પરિણામ થવાયો થાય છે અને જાણનાર બસ. બોલ હવે આ આ ટીકાનું કઈ વિચાર આવતો હોય તો ચર્ચા કરો, નહીં તો પછી આગળ વધો. આગળ વધો
આ રીતે ભાવે ભાવક ભાવના સંકર દોષને દૂર કરી બીજી નિશ્ચય સ્તુતિ.
બસ
આ ગાથા સૂત્રમાં એક મોહનું મોહનું નામ લીધું છે. તેમાં મોહ પદને પણ બદલીને એવી જગ્યાએ રાગ દ્વેષ ક્રોધ માન માયા લો કર્મ નો કર્મ મન વચન કાય મૂકીને 11 સૂત્રો વ્યાખ્યા દૂર કરવા અને શ્રોત ચક્ષુ જ્ઞાન રસ અને સ્પર્શ એ 5ના સૂત્રો ઇન્દ્રિય સૂત્ર દ્વારા જુદા વ્યાખ્યાન કરવા.
નોકર્માકુ વિશ્વ આવી ગયું શરીર ઉપરાંત
પરિણમ તો નથી. ભેદ જ્ઞાન થી આપણે આત્મા કો જાણતા હૈ તો પછી એ રૂપે પરિણમ તો નથી એમ.
વિકલ્પ ઉત્પન્ન થતા હતા, હવે કે છે કે ઉપયોગ અંદર માં એવો જાય છે, જામે જાય છે કે જોડાતો નથી, જોડાતો નથી, એટલે એને ઉપશમ કર્યા કહેવામાં આવે. એની ઉત્પત્તિ નથી. હવે ભાવ ભાવક અનુસાર પરણતો તો ભાવ્ય થતો તો ભાવ્ય ભાવ નો અભાવ થઈ ગયો, ઉપશમ થઈ ગયો,
ઉપશમ ભાવ ભાવક નો ઉપશમ થઈ ગયો. એટલે એટલી વાર માટે પણ એ પરિણામ રોકાઈ જાય છે ને બધું.
હા લે
ભાવ્ય
ભાવ એકદમ રોકાઈ જાય છે.
પરમાત્મા રહી જાય છે ને
પરમાત્મા. હા શુદ્ધ ઉપયોગ ની ભૂમિકા 8મું 9મું 10મું
એટલા વખતે ઓલા રૂપે પરિણમતો નથી, ભાવ ભાવક રૂપે પરિણમતો નથી.
બિલકુલ નહી, રાગ રૂપે ચારિત્ર ની પર્યાય યથાખ્યાત ચારિત્ર થઈ ગઈ. એમાં જોડાણ નથી ને રાગ રૂપે ભાવે રૂપે પ્રણવ બંધ થઈ ગયું, બંધ થઈ ગયું. એનું નામ 11મું ગુણ સ્થાન.
શુદ્ધ ચારિત્ર થયું ને એ વખતે,
શુદ્ધ એકદમ યથા ક્યાત, એટલે જેવો સ્વભાવ છે
એવો ચારિત્ર,
એ ચારિત્ર પરિણમ્યું. સ્થિરતા લીનતા બહુ પરમાત્મા થઈ ગયો છે. કેટલો આનંદ આવતો છે, કેમ કે આનંદ નું પ્રતિબદ્ધ કારણ કે કસાય હતો છઠ્ઠે સાતમે. આનંદ ગુરુ પ્રચુર સંવેદન છે છઠ્ઠે સાત. અગિયારમે કેટલો આનંદ હતી, બરાબર છે, કસાય જ નથી, પછી ક્યાં પ્રશ્ન છે. આ કુર્તાનું કારણ બિલકુલ અભાવ થઈ ગયો. અગિયાર
શ્રેણી ચડતા મોહ નો ઉદય જેને અનુભવ માં ના રહે. અહી એવો આશે છે કે શ્રેણી ચડતા મોહ નો ઉદય જેને અનુભવ માં ના રહે અને જે પોતાના વળતી ઉપસમાધિ કરી આત્માને અનુભવે છે,
બસ એકલા આત્મા,
તેને જીતમોહ કહ્યો છે. અહીં મોહને જીત્યો છે, તેનો નાશ થયો નથી.
બરાબર છે, નાશ થાય તો કેવળ જ્ઞાન થાય.
હવે ભાવે ભાવક ભાવના અભાવથી, અચ્છા અહીંયા ક્યાં હે, ભાવે ભાવક શંકર દોષ એટલે સંયોગ હતું,
સંયોગ હતો, સંયોગ નો અભાવ,
સંયોગ નો અભાવ,
સંયોગ ને દબાવ્યા હતા,
સંયોગ ને દબાવ્યું,
સંયોગ નો ક્ષય નતો કર્યો.
ઉપસમ થા માને વો થા તો સહી, સંયોગ ના તો થા, ઉપસમ,
ઉપસમ દબાવ્યું, પાછું ઉચ્ચારો
નાશ નહીં હુઆ થા.
હવે ક્ષપક્ષિણી આવે છે,
ભાવના અભાવથી નિશ્ચય સ્તુતિ કહે છે. બોલો, આ સ્તુતિ ચાલે છે, આવી રીતે સ્તુતિ થાય છે ભગવાન.
સમજાવવાથી કોઈ સમજે એમ છે નહી, જે સમજવા માંગશે એને સમજાશે. ચારિત્રનો દોષ લાગે છે એને જીતવાની આ બે ગાથા છે. જેને ભેદ જ્ઞાન વર્તે છે એને શ્રેણી આવવાની જ છે, એમાં સવાલ જ ક્યાં છે. એકતા તૂટી ગઈ પછી સંયોગ નો અભાવ થવાનો છે. દ્રષ્ટિમાંથી સંયોગ નીકળી ગયો, સ્વભાવ આવી ગયો, યોગ ભિન્ન પડે જણાય છે, રાગાદી ભિન્ન પડે જણાય, ભિન્ન પડે ન જણાય. રાગ છે પણ રાગ ની મમતા ગઈ છે, આખા શાસ્ત્ર નો નિચોડી છે. એમાં પંડિતજી બહુ આમ શબ્દ વાપરે છે, મમતાનો ભાવ છે, મમતાનો ભાવ છે, એમ જ કહેવાય. હવે તમે ભાવાર્થ ત્યારે ત્યારે જોશો ત્યારે તમને આવશે. સંયોગનો અભાવ તો શ્રેણીમાં થાય, પણ સંયોગમાં મમતાનો અભાવ તો ચોથે થઈ. મમતા ગઈ એટલે સંયોગ વયા જાય. શરીર છે, શરીર પરથી મમતા ગઈ તો શરીરનો અભાવ થાય કોઈ દી, ભલે શરીર શરીરમાં જ.
જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને ક્ષીણ મોહ એવા નામથી કહે છે. ટીકા: આ નિશ્ચય સ્થિતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી, એટલે વિધિ તો ઓલી જ છે, વિધિ તો હોય હે ને, હા, પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી જેવો પૂર્વે કર્યો તેવા જ્ઞાન સ્વભાવ વડે અન્ય તરફથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જીવમોહ થયો તેને જ્યારે પોતાના સ્વભાવ ભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય ત્યારે ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્ય ભાવનો પણ અભાવ થાય છે.
નિમિત્તનો અભાવ ને નૈમિત્તિકનો અભાવ,
અને એ રીતે ભાવે ભાવક ભાવનો અભાવ થવાને લીધે એક પણ થવાથી ટંકોત્કીર્ણ નિશ્ચળ પરમાત્માને પ્રાપ્ત થયેલો તે ક્ષીણ મોહ જેમ કહેવાય છે. આ ત્રીજી નિશ્ચય સ્થિતિ છે.
પરમાત્મા ને પ્રાપ્ત થયેલો હમણાં વાંચ્યું ને દક્ષિણ મોજીન, હવે ઉપસમ માં પરમાત્મા પ્રાપ્ત થયો એમ છે? જોજી નથી, એમાં નથી,
પોતાના આત્માને.
હા બસ, અહીં પરમાત્મા શબ્દ વાપરો, કારણ કે તો અચૂક ઉપડ્યો છે ને, અપ્રતિ હતી એટલે અરિયન થવાના છે, માટે પરમાત્મા અહીં તો ઉપસમમાં પરમાત્મા ન વાપર્યો એટલે બેનો આટલો ફેર રહે.
એક પણ થવાથી ટંકોત્કીર્ણ નિશ્ચળ પરમાત્માને પ્રાપ્ત થયેલો કે ક્ષણ મોહ જેમ કહેવાય છે. આ ત્રીજી નિશ્ચય સ્થિતિ છે.
વ્યવહારને ઓળખી ગયા, જ્ઞાની લીન ન રહી શકે તો એ ભાવ આવે છે. ઉદય ભાવ કમજોરી છે, એ દોષ જાણે છે. અનુકરણ કરને યોગ્ય નહીં, અનુસરણ કરને યોગ્ય, એ આગળ કરવા યોગ્ય નથી વાત. એટલે નિશ્ચય થઈ ગયો એક બાજુ, અને જ્ઞાની ના બહાર ના વ્યવહાર ને અપનાવ્યો જગત, બોલું દેખાય નહીં. એને જરૂપી છે, ક્યાંથી દેખાય ને? આમ ચાલ્યું બધું.
એને આ સ્તુતિ સમજાણી, એને ઓલી બીજી સ્તુતિ સ્તુતિ જ ના લાગી. સ્તુતિ તો આ જ છે, ઓલી સ્તુતિ જ નથી.
એમ રહેવું જોઈએ,
સ્તુતિ
નહીં, એમ રહેવું જોઈએ. અંદરમાં
સ્તુતિ એક જ પ્રકારની છે.
અપૂર્વ વાત લીધી.
કેવી વાત કરી!
આવા બીજા શાસ્ત્રોમાં ક્યાંય નથી, ક્યાંય નથી. એક જ જગ્યાએ છે, એ પણ આખો સ્થૂળ વ્યવહાર જગત નો એને જોઈ લીધો. સર્વ સામાન્ય જીવો એ નથી અંગીકાર કર્યો, પણ સર્વ સામાન્ય જીવે તો સવારે ઉઠે છું અને દર્શન કરવા ગયો છું, પૂજા કરવા ગયો છું, વગેરે વગેરે. ઈ સર્વ સાધારણ વિશેષ સંખ્યામાં એની સંખ્યા મોટી. ઓલી વ્રત ને તપ ને કરનારા તો ઓછા. સુરેન્દ્રભાઈ કહેતો હતો, બબે તમને 4-4 કલાક અમે ભક્તિ કરીને સ્તુતિ કરીને પૂજા પાઠમાં બેઠા હોય. સુરેન્દ્ર તલાટી એ મુંબઈમાં દેરાસરમાં પેલા ગુરુદેવ મળ્યા પહેલા, એટલે એ જાતનું હતું અને હજી ચાલે છે. નિશ્ચય રહી ગયો અને વ્યવહાર નિશ્ચિત થઈ ગયો. બસ
નિશ્ચય રહી ગયો, વ્યવહાર નિશ્ચિત થઈ વ્યાખ્યાન કરવા અને આ પ્રકારના ઉપદેશ થી બીજા પણ વિચારવા. સાધુ પહેલા પોતાના બળથી ઉક્ષમ ભાવ વડે મોહની જીતી, પછી જ્યારે પોતાના મહા સામર્થ્ય મોહનો સત્તામાંથી નાશ કર્યો, જ્ઞાન સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે ક્ષણ મોહ જેમ કહેવાય છે. આમાં લખ્યું એવું છે કે પહેલા ઉપશમ, પછી